એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સીધા લગભગ 150 વર્ષ પાછળ જઈ રહ્યા છીએ, 1870ના ગુજરાતમાં. એ સમય હતો જ્યારે એટલે ગુજરાતી સાહિત્યમાં કંઈક નવું ઘડાઈ રહ્યું હતું, એક નવી દિશા કંડારવાનો પ્રયાસ થતો હતો એમ કહી શકાય. અને આ બધા પ્રયાસોની વચ્ચે નવલરામ પંડ્યા નામના એક અગ્રણી વિવેચકે એક લેખ લખ્યો, જે ખરેખર તો એક પુસ્તકની સમીક્ષા હતી, પણ એનાથી વિશેષ ભાષાંતર કળા વિશે એક નવી વિચારધારા રજૂ કરતો એક અગત્યનો દસ્તાવેજ બની ગયો.
હા, ખરેખર એ સમયગાળો બહુ જ રસપ્રદ હતો. ગુજરાતી ગદ્ય અને પદ્ય બંનેનો વિકાસ થઈ રહ્યો હતો, પણ પેલી સંસ્કૃત જેવી શાસ્ત્રીય ભાષામાંથી આપણી ભાષામાં એટલે કે ગુજરાતીમાં કૃતિઓ કેવી રીતે લાવવી એના વિશે ઘણા મતમતાંતર હતા. અને બરાબર આ ચર્ચાની વચ્ચે નવલરામ પંડ્યાએ મહાકવિ કાલિદાસના રઘુવંશના એક ગુજરાતી અનુવાદ પર કેને પોતાનો અભિપ્રાય આપ્યો.
હા, રઘુવંશ સંસ્કૃત સાહિત્યના 5 મહાકાવ્યો, જેમને આપણે પંચકાવ્ય કહીએ છીએ, એમાંનું એક અને એના રચયિતા એ તો સાહિત્ય જગતના મહાશિખર સમાન કવિ કાલિદાસ. આ એ જ કાવ્ય છે જેમાં સૂર્યવંશી રાજા રઘુ અને એમના વંશજોની ગાથા છે, એ જ વંશ જેમાં પછી ભગવાન રામનો જન્મ થયો. મેં સાંભળ્યું છે કે એની ભાષા પ્રમાણમાં સરળ ગણાતી, એટલે સંસ્કૃત શીખનારાઓ માટે એ જાણે પહેલું પગથિયું હતું. સાચું?
બરાબર. સરળ એટલે સંસ્કૃતના માપદંડ પ્રમાણે સરળ એમ સમજવાનું, પણ એમાં કાવ્યાત્મકતા અને ઊંડાણ તો ભરપૂર છે, ઓછું નથી જરાય. એમાં રસ અને અલંકાર એટલે કે ભાવનાત્મક અનુભૂતિ અને ભાષાના જે શણગાર કહીએ એ બંનેનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. કાલિદાસની શૈલી જેવી છે કે ને, ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દે. સંસ્કૃતમાં તો વળી દરેક પદ્ય રચનાને કાવ્યનું ગૌરવ નથી મળતું, પણ રઘુવંશ તો એક શુદ્ધ કાવ્ય છે જેમાં કથાની સાથે કલાત્મકતા પણ એટલી જ મહત્વની છે.
અને આવા મહાન ગ્રંથને કોઈ ગુજરાતી પદ્યમાં ઉતારવાનો પ્રયાસ કરે એ હતા સુરતની ટ્રેનિંગ સ્કૂલના શાસ્ત્રી રેવાધર મયાધર ભટ્ટ. નવલરામ પંડ્યા આ પ્રયાસને એટલે નોંધપાત્ર ગણે છે. શા માટે? કારણ કે એ સમયે નવલરામના મતે ગુજરાતીમાં કવિતાના નામે જે લખાતું હતું તેમાં
ઘણી ખામીઓ હતી.
હા,
નવલરામનો કટાક્ષ જુઓ ને તમે. તેઓ લખે છે કે એ સમયના ઘણા, એમણે નાનકડા શબ્દ વાપર્યો છે, નાનકડા કવિઓ છંદશાસ્ત્ર એટલે કે પિંગળના નિયમો બરાબર પાળતા નહોતા. એમની કવિતામાં પેલો રસ એટલે કે ભાવ જગાડવાની જે શક્તિ હોય એ નહોતી. કોઈ ઊંડો અર્થ કે વિચાર પણ ગેરહાજર રહેતો, અને ભાષાની શુદ્ધિ પર પણ એટલું ધ્યાન નહોતું અપાતું. આવા માહોલમાં કોઈ વિદ્વાન વ્યક્તિ રઘુવંશ જેવા સંસ્કૃત ક્લાસિકનું પદ્યમાં ભાષાંતર કરવા પ્રેરાય એ પોતે જ એક કેને આવકારદાયક ઘટના ગણાય. રેવાધર ભટ્ટે ત્યારે એના પહેલા 2 સર્ગનો અનુવાદ પ્રકાશિત કર્યો હતો, જેની સમીક્ષા નવલરામે હાથ ધરી.
તો બસ અહીંથી જ આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શરૂ થાય છે. આ સમીક્ષા માત્ર રેવાધર ભટ્ટના કામની ગુણવત્તા ચકાસવા પૂરતી સીમિત નથી. નવલરામ આ તકનો ઉપયોગ કરે છે ભાષાંતરના સિદ્ધાંતો વિશે વાત કરવા માટે, ખાસ કરીને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરતી લખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે એ પોતાના વિચારો એકદમ સ્પષ્ટપણે રજૂ કરે છે. એટલે આ લેખ આપણને 1870ના દાયકાના ગુજરાતી સાહિત્યિક માહોલ અને ભાષાંતર વિશેની જે તે સમયની સમજ હતી એની એક ઝલક આપે છે.
ચાલો તો હવે નવલરામના વિશ્લેષણમાં થોડા ઊંડા ઉતરીએ. તેઓ એક બહુ જ ખૂબ જ મહત્વનું નિરીક્ષણ નોંધે છે. એ કહે છે કે 1800 સુધી સંસ્કૃત કાવ્યોના સાચા ભાષાંતર ગુજરાતીમાં થયા જ નહોતા.
અરે, આ સાંભળીને તો નવાઈ લાગે, કારણ કે આપણે તો પ્રેમાનંદ જેવા મધ્યકાલીન કવિઓ વિશે જાણીએ છીએ, જેમણે રામાયણ, મહાભારત, ભાગવત પુરાણો પર આધારિત કેટલા અદ્ભુત આખ્યાનો રચ્યા છે.
હા, બરાબર, એ જ મોટો પ્રશ્ન છે. તો શું પ્રેમાનંદની કૃતિઓ ભાષાંતર નહોતી? નવલરામ કહે છે ના, એ ભાષાંતર નહોતું. એ કવિઓ મૂળ સંસ્કૃત કથાનો આધાર લેતા, પણ પછી એને પોતાની રીતે જ તેમાં ઉમેરણ કરીને, વિસ્તાર કરીને, ફેરફાર કરીને રજૂ કરતા. એમની રચનાઓ લગભગ સ્વતંત્ર કૃતિઓ જેવી બની જતી.
હા, દાખલા તરીકે પ્રેમાનંદનું નળાખ્યાન લઈએ. એની કથા સંસ્કૃત નિષધ કાવ્ય પર આધારિત છે એ વાત સાચી, પણ પ્રેમાનંદે એને પોતાની રીતે પોતાના જમાનાના ગુજરાતી સમાજને ધ્યાનમાં રાખીને, કદાચ નવા પાત્રો અને પ્રસંગો ઉમેરીને એકદમ અલગ જ રૂપ આપ્યું છે.
નવલરામ તો થોડા કડક શબ્દો પણ વાપરે છે. એ કહે છે કે આ જૂના કવિઓ જાણે મૂળ લેખક સાથે સ્પર્ધા કરવા બેઠા હોય એવું લાગે. ભાષાંતરકારમાં જે નમ્રતા હોવી જોઈએ, જે મૂળ લેખક પ્રત્યેની વફાવારી હોવી જોઈએ, તે એમનામાં કદાચ ઓછી હતી. તેઓ પોતાની પ્રતિભા દેખાડવા વધુ ઉત્સુક હતા. એમાં કશું ખોટું નથી હો, પ્રેમાનંદની પ્રતિભા તો અદ્ભુત હતી જ, પણ એમના કાર્યને ભાષાંતરની વ્યાખ્યામાં ન મૂકી શકાય. એક પ્રકારનું કેને રૂપાંતરણ હતું, અથવા આધ્યાત્મિક પુનઃસર્જન.
બરાબર. આ પૃષ્ઠભૂમિ સ્પષ્ટ કર્યા પછી નવલરામ ભાષાંતરના પોતાના આદર્શ સિદ્ધાંતો રજૂ કરે છે, અને અહીં એમનો અભિગમ ખરેખર ક્રાંતિકારી લાગે છે એ સમય માટે. શું કહે છે તેઓ ભાષાંતરકારની ભૂમિકા વિશે?
તેઓ કહે છે કે ભાષાંતરકાર મૂળ કવિનો પ્રતિસ્પર્ધી નથી, હરીફ નથી, પણ એનો ભક્ત છે, એનો આજ્ઞાંકિત સેવક છે, એનો એકાંતિક મિત્ર છે. જે પુસ્તક કે કવિ પ્રત્યે તમારા મનમાં ઊંડો પ્રેમ, આદર અને ભક્તિભાવ ન હોય, એનું સારું ભાષાંતર તમે કરી જ ન શકો. ખાસ કરીને કાવ્ય જેવી સંવેદનશીલ કૃતિ માટે તો આ ભક્તિભાવ અનિવાર્ય છે. ખાલી યાંત્રિક રીતે શબ્દો બદલી નાખવાથી ભાષાંતર નથી થતું.
અને વફાદારી, આ મુદ્દા પર તો નવલરામ ખૂબ જ ભાર મૂકે છે. એમનું કહેવું છે કે ભાષાંતરકારે પોતાની મરજી મુજબ મૂળ કૃતિમાં કશું ઉમેરવું કે ઘટાડવું ન જોઈએ. શા માટે? કારણ કે વાચક કોને વાંચવા માંગે છે? એ તો મૂળ લેખકને વાંચવા માંગે છે, જેની કીર્તિ સાંભળીને એણે પુસ્તક હાથમાં લીધું છે. વાચકને ભાષાંતરકારના પોતાના વિચારો કે એની કલ્પનાના ઉડ્ડયનોમાં રસ નથી હોતો. જો ભાષાંતરકાર મૂળમાં આવા ફેરફાર કરે તો નવલરામના મતે એ એક જાતની ઠગાઈ છે. વાહ, ઠગાઈ જેવો શબ્દ વાપર્યો. આ તો બહુ કડક કહેવાય. એ બતાવે છે કે એમને આ મુદ્દો કેટલો ગંભીર લાગતો હશે.
ખરેખર એમનો આદર્શ ખૂબ ઊંચો છે. તેઓ ઈચ્છે છે કે ભાષાંતર એવું હોવું જોઈએ કે મૂળ કૃતિના બધા જ ગુણ, એની શૈલીની છટા, ભાષાની મીઠાશ, વિચારોનો ઊંડાણ, ભાવની તીવ્રતા, આ બધું જ ભાષાંતરમાં પ્રતિબિંબિત થાય. એટલું જ નહીં, એમનું કહેવું છે કે મૂળ કૃતિના જો કોઈ દોષ હોય તો તે પણ જેમ છે તેમ દેખાવા જોઈએ. જાણે મૂળ કવિ પોતે જ આપણી ભાષામાં એ કૃતિ ફરીથી લખી રહ્યા હોય એવું લાગવું જોઈએ.
પણ આ તો લગભગ અશક્ય જેવી વાત નથી લાગતી? શું નવલરામ પોતે આ વાત સ્વીકારે છે?
હા, એ એટલા વ્યવહારુ પણ છે. એ સ્વીકારે છે કે માણસના કોઈ પણ કાર્યમાં સંપૂર્ણતા તો નથી જ હોતી, તો પછી ભાષાંતરમાં ક્યાંથી હોય? આવું આબેહૂબ એકદમ હુબહુ ભાષાંતર કરવું અત્યંત કઠિન છે. એટલું બધું કઠિન કે નવલરામ કહે છે કે ઘણા વિદ્વાનો તો નવો મૌલિક ગ્રંથ લખવા કરતા પણ સારું ભાષાંતર કરવાનું કામ વધારે મુશ્કેલ ગણે છે.
જાણે કોઈ ઉસ્તાદ શિલ્પકાર હોય અને એને બીજા કોઈના બનાવેલા શિલ્પની એકદમ નકલ બનાવવાનું કહેવામાં આવે, અને એ પણ પાછા જુદા જ પથ્થરમાંથી.
હા, મૂળ ભાવ અને સ્વરૂપ બંને જાળવવાના બહુ અઘરું.
બરાબર.
અને આ મુશ્કેલીને કારણે જ ભાષાંતર કેવી રીતે કરવું એ બાબતે હંમેશા બે વિચારધારા રહી છે. એની ચર્ચા નવલરામ પણ કરે છે. એક પક્ષ કહે છે કે શબ્દે શબ્દનું ભાષાંતર કરવું જોઈએ, વ્યાકરણના નિયમો જાળવીને. બીજો પક્ષ કહે છે કે ના ભાઈ, શબ્દોની એટલી ચિંતા ન કરો, મૂળ કૃતિનો જે રસ છે, એટલે કે એનો આત્મા, એની ભાવનાત્મક અસર, એ જળવાવી જોઈએ. પછી ભલે વાક્યરચના કે શબ્દોમાં ગમે તેટલો ફેરફાર કરવો પડે.
તો નવલરામ આ બેમાંથી કોની તરફેણમાં છે? એમનો મત શું છે?
નવલરામ અહીં બહુ સંતુલિત અને સ્પષ્ટ મત રજૂ કરે છે. તેઓ કહે છે, હા, રસ તો કાવ્યનું જીવ છે, એના વગર તો કાવ્ય નકામું.
સાચી વાત. રસ વગરનું કાવ્ય તો માત્ર શબ્દોનું ખોખું જ કહેવાય, એને ફેંકી દેવું જોઈએ.
બરાબર. એટલે કે કવિતા વાંચીને જે અનુભૂતિ થાય, જે ભાવ જાગે, એ મૂળ કવિ જેવો જ હોવો જોઈએ. પણ એક મોટો પણ છે અહીં. જો એ રસ જાળવવા માટે તમે મૂળ લેખકના વિચારો જ બદલી નાખો, પોતાના વિચારો ઉમેરી દો, તો પછી એ ભાષાંતર કેવી રીતે કહેવાય? એ તો તમારી પોતાની જ રચના થઈ ગઈ, એ મૂળ કૃતિનું ભાષાંતર ન રહ્યું.
તો પછી માર્ગ શું? વફાદારી પણ જાળવવી અને રસ પણ જાળવવો, આ બંને કેવી રીતે શક્ય બને?
નવલરામનો ઉકેલ વ્યવહારુ છે. તેઓ કહે છે કે જુઓ, દરેક ભાષાનું બંધારણ અલગ હોય, એની વાક્યરચના, એના રૂઢિપ્રયોગો બધું અલગ હોય. સંસ્કૃતનું વાક્ય તમે ગુજરાતીમાં બેઠે બેઠું ઉતારી ન શકો, એ શક્ય જ નથી અને યોગ્ય પણ નથી. તેથી વાક્યરચનામાં ફેરફાર કરવો અનિવાર્ય છે અને એ કરવો જ જોઈએ, પણ શરત એટલી કે મૂળ ભાવાર્થ, મૂળ વિચાર, મૂળ સંદેશ એ યથાવત રહેવો જોઈએ. શબ્દો બદલાય, વાક્યોની ગોઠવણ બદલાય, પણ અર્થ ન બદલાવો જોઈએ. આ એમનો મક્કમ અભિપ્રાય છે.
અને એ સંસ્કૃત જેવી ભાષામાંથી અનુવાદ કરતી વખતે આ સિદ્ધાંતનું પાલન કરવું કદાચ વધારે અગત્યનું બની જાય છે? નહીં,
ચોક્કસ. કારણ કે સંસ્કૃત તો અત્યંત સંક્ષિપ્ત અને ગર્ભિત અર્થોવાળી ભાષા છે. એનો એક એક શબ્દ સાર્થક હોય છે અને ઘણીવાર તેમાં વ્યંજના છુપાયેલી હોય છે.
વ્યંજના એટલે?
વ્યંજના એટલે શબ્દોનો સીધો અર્થ એક હોય, પણ એના દ્વારા કવિ કોઈ બીજો ગહન અર્થ સૂચવતો હોય, ઇશારો કરતો હોય. નવલરામ કહે છે કે સંસ્કૃત કાવ્યમાંથી એક શબ્દ કે એક ભાવ પણ છોડી દેવો એ તો જાણે કોઈ સર્વાંગ સુંદર મૂર્તિનું અંગ કાપી નાખવા બરાબર છે. એ કૃતિને ખંડિત કરી દે છે.
અને ઉમેરવા વિશે શું? શું ભાષાંતરકાર મૂળ કૃતિને સુધારી શકે, એને વધારે રસિક બનાવી શકે?
ના, બિલકુલ નહીં. નવલરામ આ વિચારને સખત રીતે નકારે છે. તેઓ કહે છે કે મૂળ કૃતિમાં કંઈક ઉમેરીને તેને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરવો એ તો મૂર્ખામી છે. એમણે સરસ ઉદાહરણ આપ્યા છે. એ તો જાણે મોરને ચિતરવો કે ગુલાબને કસ્તુરીનો સુગંધિત લેપ દેવા જેવો હાસ્યાસ્પદ છે.
હા હા, જે પહેલેથી જ સુંદર છે એને શણગારવાની શી જરૂર?
બરાબર. ખાસ કરીને કાલિદાસ જેવા મહાન કવિઓ જેમના ગ્રંથો કાવ્ય તરીકે સ્વીકૃત છે, તેઓ પોતાનો ધારેલો અર્થ સંપૂર્ણપણે પ્રગટ કરવામાં નિષ્ણાત હોય છે. એમના શબ્દોમાં વધારો ઘટાડો કરવો એ તો એમના કાવ્યરસને નુકસાન પહોંચાડવા બરાબર છે.
તો એમનો આદેશ એકદમ સ્પષ્ટ છે, વાક્યરચના બદલો, ભલે જરૂર પડે તો સંસ્કૃતના એક શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા ગુજરાતીમાં આખું વાક્ય લખો. ક્યાંક છુપાયેલો અર્થ એટલે કે વ્યંજના જો વાચક ન સમજી શકે એમ લાગે તો તેને થોડો ખોલીને સમજાવો, પણ મૂળ અર્થ કે ભાવ સાથે જરાય ચીડા કરશો નહીં.
બસ આટલા ઊંચા અને કડક માપદંડ નક્કી કર્યા પછી નવલરામ હવે રેવાધર મૈયાધર ભટ્ટ દ્વારા થયેલા રઘુવંશના અનુવાદ તરફ વળે છે. તેઓ એ વાતની નોંધ લે છે કે આવા વફાદાર એટલે કે મૂળને અનુસરતા ભાષાંતરનો પ્રયાસ ગુજરાતીમાં ત્યારે નવો સવો જ હતો. આ પહેલાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિકે કાલિદાસના જ નાટક શાકુંતલનો અનુવાદ કર્યો હતો, જેની ભાષા નવલરામને થોડી અઘરી, ક્લિષ્ટ લાગે છે, પણ તેઓ તેને એ સમયના શ્રેષ્ઠ પ્રયાસોમાં ગણે છે. એટલે રેવાદર ભટ્ટનું કામ આ નવા પ્રવાહનો એક ભાગ હતો એમ કહી શકાય.
તો રેવાદર ભટ્ટના આ પ્રયાસનું નવલરામ આખરે કેવું મૂલ્યાંકન કરે છે? શું તે એમના આદર્શો પર ખરું ઉતરે છે?
નવલરામ સ્પષ્ટ કહે છે કે ના, આ ભાષાંતર સંપૂર્ણપણે સંતોષકારક નથી. એમની મુખ્ય ટીકાઓ શું છે? પહેલું, મૂળ કાવ્યનો જે રસ છે, જે કાવ્યાનુભવ કાલિદાસ કરાવે છે, તે ભાષાંતરકાર બરાબર પકડી શક્યા નથી. જાણે સ્વાદ થોડો ફિક્કો પડી ગયો હોય એવું લાગે. બીજું, કેટલીક જગ્યાએ મૂળ સંસ્કૃત શ્લોકોના ભાવને ગુજરાતી પંક્તિઓમાં એવી રીતે વેચી દેવામાં આવ્યો છે કે મૂળ કાવ્યનું જે ચિત્ર, જે ઇમેજરી કવિએ રચી હોય, તે તૂટી જાય છે.
અચ્છા, એટલે કે કાલિદાસે કદાચ કોઈ દ્રશ્ય એક શ્લોકમાં વર્ણવ્યું હોય, પણ ભાષાંતરમાં એ વાત બે ત્રણ અલગ પંક્તિઓમાં વહેંચાઈ જાય એટલે પેલી સળંગ અસર જતી રહે.
હા, એવું બની શકે, મૂળ ચિત્રની અસર ઓછી થઈ જાય.
અને ત્રીજી ટીકા શું હતી?
ત્રીજી ટીકા છે કવિતાના ઝૂમ વિશે. નવલરામ કહે છે કે ભાષાંતરની કવિતામાં જોઈએ તેટલી તેજી એટલે કે ઊર્જા કે ઓજ નથી. કદાચ ભાષા સરળ રાખવાના પ્રયાસમાં કાવ્યતત્વ થોડું નબળું પડી ગયું છે. કાલિદાસના શ્લોકોમાં જે ધાર અને પ્રવાહિતા છે તે અહીં ઓછી લાગે છે.
આ તો થઈ ટીકાની વાત, પણ શું નવલરામ કોઈ સારી બાબતો પણ જુએ છે આ ભાષાંતરમાં કે માત્ર ખામીઓ જ કાઢી?
ના ના, એ જ તો નવલરામની વિવેચક તરીકેની ખૂબી છે. તેઓ માત્ર ખામીઓ નથી ગણાવતા, તેઓ રેવાધર ભટ્ટના પ્રયાસના સકારાત્મક પાસા પણ ચોક્કસ નોંધે છે. સૌથી મહત્વનું, તેઓ કહે છે કે મોટા ભાગે ભટ્ટે મૂળ અર્થ બરાબર જાળવી રાખ્યો છે. તેમણે પોતાની તરફથી મનસ્વી ફેરફારો કે ઉમેરા બહુ ઓછા કર્યા છે, જે નવલરામના સિદ્ધાંત મુજબ ખૂબ જ સારી વાત છે.
હા,
એ એમના માટે બહુ અગત્યનું હતું.
બરાબર.
બીજું, તેમણે ભાષા જાણી જોઈને સાદી અને સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વાચક પણ કાલિદાસની કથા થોડી ઘણી સમજી શકે.
એટલે ખામીઓ તો છે, પણ તેમ છતાં નવલરામ આ ભાષાંતરને સાવ નકામું નથી ગણતા.
બિલકુલ નહીં, જરાય નહીં. આ મર્યાદાઓ જણાવ્યા પછી પણ નવલરામ રસિક વાચકોને આગ્રહપૂર્વક કહે છે કે તેમણે આ ભાષાંતર વાંચવું જોઈએ. શા માટે? કારણ કે ભલે મૂળનો બધો જ રસ ના આવે, 100% ન આવે, પણ કાલિદાસ જેવા મહાન કવિની કૃતિનો કંઈક તો આસ્વાદ મળશે ને. તે સમયના જે બીજા નબળા કાવ્ય પ્રયાસો થતા હતા એના કરતાં તો આ ઘણું સારું છે. એક શરૂઆત તરીકે, એક પ્રવેશદ્વાર તરીકે આ ભાષાંતર ઉપયોગી છે એમ તેઓ માને છે.
ભાષાંતરના સ્વરૂપ વિશે, એટલે કે છંદ અને બંધારણ વિશે પણ નવલરામે કંઈ કહ્યું છે?
હા, એમણે એ વાતની ખાસ નોંધ લીધી છે કે રેવાધર ભટ્ટે પ્રેમાનંદની જેમ જુદી જુદી દેશીઓનો ઉપયોગ કર્યો છે.
દેશીઓ એટલે?
દેશી એટલે એ સમયમાં પ્રચલિત લોકઢાળો અને ગેય છંદો. નવલરામને આ અભિગમ ગમ્યો કારણ કે સંસ્કૃત વૃત્તોને ગુજરાતીમાં ઉતારવા ખૂબ અઘરા છે. એની જગ્યાએ જાણીતા ગુજરાતી ઢાળોનો ઉપયોગ વાચક માટે વધુ સહેજ બને છે. એમને એ પણ નોંધ્યું કે છંદના નિયમોનું પાલન ઘણે ઠેકાણે થયું છે, પણ જો સર્વત્ર થયું હોત તો વધારે સારું થાત. થોડી છૂટછાટ લીધી છે.
અને અંતે શું તેઓ પોતે કાવ્યનો સારાંશ આપે છે વાચકો માટે, જેમ ઘણીવાર સમીક્ષામાં હોય છે?
ના, અહીં પણ તેઓ પોતાના સિદ્ધાંતને વળગી રહે છે. ભાષાંતરકારોનું કામ મૂળ કૃતિ રજૂ કરવાનું છે, એનો સાર આપવાનો નહીં, એ નવલરામનો મત હતો. તેથી તેઓ કહે છે કે મારે સાર આપીને તમારો રસ બગાડવો નથી, તમે જાતે જ આ ભાષાંતર વાંચો અને કાલિદાસનો પરિચય કેળવો.
તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? 1870નો આ લેખ આજે પણ ખરેખર કેટલો મહત્વનો ગણાય?
મારા મતે એનું મહત્વ અનેક સ્તરે છે. પહેલું, એ માત્ર એક પુસ્તક સમીક્ષા નથી, પણ ગુજરાતી સાહિત્યમાં ભાષાંતર વિવેચનનો એક પાયાનો પથ્થર છે એમ કહી શકાય. નવલરામે ભાષાંતરના જે સિદ્ધાંતો રજૂ કર્યા, વફાદારી, મૂળભાવ અને અર્થની જાળવણી, રસનું મહત્વ, પણ સાથે સાથે ભાષાકીય ફેરફારોની અનિવાર્યતા, આ બધી વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. બીજું, તેમણે પેલી જૂના કવિઓની રૂપાંતરણ પદ્ધતિ અને આધુનિક ભાષાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો, જે સાહિત્યના ઇતિહાસની સમજ માટે ખૂબ જરૂરી છે.
અને રેવાધર ભટ્ટના પ્રયાસનું એમણે જે મૂલ્યાંકન કર્યું એ
અત્યંત સંતુલિત અને પ્રમાણિક છે. તેમણે સ્પષ્ટપણે મર્યાદાઓ દર્શાવી, પણ સાથે સાથે નવા પ્રયાસનું મહત્વ પણ સ્વીકાર્યું અને તેને પ્રોત્સાહન આપ્યું. એમણે બતાવ્યું કે વિવેચન એટલે માત્ર દોષદર્શન નહીં, પણ ગુણદોષ બંનેને તટસ્થતાથી તપાસીને માર્ગદર્શન આપવું. એ સમયના સંદર્ભમાં જ્યારે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સારા અનુવાદોની ખરેખર ખોટ હતી, ત્યારે આવા પ્રયાસને આવકારવો અને તેની સુધારણા માટે દિશા ચીંધવી એ બહુ મોટું કામ હતું.
આ ચર્ચા સાંભળીને એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે, જેના પર કદાચ શ્રોતાઓએ પણ વિચારવું જોઈએ. શું કોઈ મહાન સાહિત્ય કૃતિનો પરિચય, ભલે પછી એ અધૂરા કે અપૂર્ણ ભાષાંતર દ્વારા જ કેમ ન હોય, એ મેળવવો સાર્થક છે? શું મૂળ કૃતિની ભવ્યતા, એનો અમુક અંશ પણ આવા પ્રયાસો થકી વાચક સુધી પહોંચી શકે, ભલે એમાં 100% રસ કે કાવ્યાત્મકતા ન જળવાઈ હોય? શું લાગે છે?
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. જો આપણે સંપૂર્ણતાનો જ આગ્રહ રાખીએ તો કદાચ ઘણી મહાન કૃતિઓ બીજી ભાષાઓમાં ક્યારેય પહોંચી જ ન શકે. નવલરામનો અભિગમ એવું સૂચવે છે કે પ્રારંભિક પ્રયાસો ભલે અપૂર્ણ હોય છતાં મૂલ્યવાન છે, કારણ કે તેઓ એક માર્ગ ખોલે છે. તેઓ મૂળ કૃતિ તરફ વાચકનું ધ્યાન દોરે છે. કદાચ રેવાદર ભટ્ટના અનુવાદથી પ્રેરાઈને ભવિષ્યમાં કોઈ એનાથી વધુ સારો અનુવાદ કર્યો હોય, કોને ખબર.
હા, એવું બની શકે.
આવા અધૂરા પગથિયા ચઢીને જ કદાચ આપણે મૂળ શિખરની ભવ્યતાનો થોડો અંદાજ મેળવી શકીએ છીએ. અને એ પણ શક્ય છે કે અમુક વાચકો માટે એ અપૂર્ણ આસ્વાદ પણ પૂરતો હોય, અથવા તો એમને મૂળ કૃતિ શીખવા માટે પ્રેરિત કરે. એટલે આવા પ્રયાસોનું પોતાનું આગવું મહત્વ તો છે જ, એ નકારી ન શકાય.
ખરેખર નવલરામ પંડ્યાનો આ લેખ આપણને માત્ર ભૂતકાળના સાહિત્ય વિશે જ નહીં, પણ ભાષા, સંસ્કૃતિ અને જ્ઞાનનું જે આદાન પ્રદાન થાય છે એ પ્રક્રિયા વિશે પણ વિચારતા કરી દે છે.
ચોક્કસ. એક ભાષાના ઉત્તમ વિચારો અને ભાવોને બીજી ભાષામાં કેવી રીતે જીવંત રાખી શકાય એ એક શાશ્વત પડકાર છે, અને નવલરામે 150 વર્ષ પહેલાં એ પડકારને સમજવા અને સમજાવવાનો એક ખૂબ જ પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.